તારીખ 31/3/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન શ્રવણ પ્રવચન નંબર 348
વિશેષ શું છે, વિશેષ ભાવ શું છે, વિશેષાર્થ એટલે વિશેષ ભાવ શું છે, આપનો કહેવાનો વિશેષ ભાવ શું છે, અથવા આ એક રચના છે આત્મસિદ્ધિ શાસ્ત્રની, આ સિદ્ધિ શાસ્ત્રની સંયોજના છે, એમાં યોજના કયા પ્રકારે છે, રચનામાં યોજના કયા પ્રકારે છે, બીજી બધી વાતો એમને જોઈ તો મતાર્થના લક્ષણ કયા છે, આત્માર્થના લક્ષણ કયા છે, જ્ઞાનીનું સ્વરૂપ દર્શાવ્યું છે, આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે, આત્મ સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું સ્વરૂપ દર્શાવ્યું છે, શ્રી ગુરુનું બહુમાન કરવાનો વિનય વિવેકનો વિષય દર્શાવ્યો છે, આટલા આટલા વિષય ઉપરાંત એમનો ખાસ પ્રશ્ન, આ વિષય તો એમને સમજવામાં આવ્યા જ છે
બરોબર,
પણ વિશેષ સમજવાનો મુદ્દો એમને પૂછાયો છે કે આખા શાસ્ત્રમાંથી એક વાર વિશેષ સમજવી છે કે સંકિતના પ્રકારનો વિશેષ ભાવ શું કહેવામાં આવ્યો છે, કેમ કે સામાન્ય રીતે સંકિત એક પ્રકારનું છે પ્રણય કાળે, એવી વાત આગમની અંદર પ્રસિદ્ધ છે, અને આપણે અનેક જગ્યાએ જુદા જુદા પ્રકારે સંકિતનું વર્ણન કર્યું છે, પણ એ સંકિત નથી છતાં સંકિતનું સ્ટેજ બીજા સ્ટેજ સંકિત સિવાયના સ્ટેજ પણ સંકિત જ કહ્યું છે, એમાં વિશેષ ભાવ શું કહેવો છે, આત્મસિદ્ધિ તે પોતે વાંચ્યા પછી તને આવો પ્રશ્ન પૂછો તો કે જે સૌભાગભાઈ ને પૂછો છે
બરાબર,
તારું માપ માપી લે કે સૌભાગભાઈની યોગ્યતામાં અને તારી યોગ્યતામાં જિજ્ઞાસાની અપેક્ષાએ કેટલો તફાવત છે, કેમ કે આપણે જિજ્ઞાસા થઈ ને અમે તો મુમુક્ષુ જે જિજ્ઞાસામાં ઊભો છે એ જિજ્ઞાસામાં પણ પ્રયોજનભૂત વિષયની જિજ્ઞાસા, જ્યારે સત્પુરુષે એક રચના એમને મોકલી અને એમાં અનેક વિષયોનું પ્રતિપાદન કર્યું તો એમાંથી પોતાને કામનો પ્રયોજનભૂત વિષય કયો પૂછવો એ એક પ્રશ્ન ઉઠાવ્યો છે એમને, અને એ પ્રશ્નકાર ઉપરથી પ્રશ્નકારની યોગ્યતાનું માપ નીકળી જાય છે, વિચાર્યું કે આત્મસિદ્ધિ વાંચ્યા પછી આવો પ્રશ્ન ઉઠો છે કોઈને, આ વિચારવા, અરે આવો પત્ર પ્રશ્નો ઉઠો છે એ તો એક બાજુ લ્યો, પણ એવો પ્રશ્ન જેને ઉઠો છે એને ઉત્તર આપ્યો છે એ વિષયની અંદર પણ કેટલી જિજ્ઞાસા રહી છે એનું મોક્ષની, પ્રશ્ન ભાવો ભલે પોતાને ન ઉઠે ને બીજા કોઈને ઉઠો, એકદમ મૂળભૂત પ્રશ્ન છે અને એમને ઉઠો છે. કોઈ પણ મુમુક્ષુને ઉઠવો જોઈએ, ઉઠવો સંભવિત છે, ઉઠવો ઉઠવો ઘટે છે, છતાં માનો કે ન ઉઠો તો જેને ઉઠો એને એ પ્રશ્નમાં કેટલું પ્રયોજન ભાષું, એવું પ્રયોજન પોતાને ભાષું જરૂરી હતું એ લાગવું જોઈએ. તો મારા માટે પણ આ પ્રશ્ન તો પ્રયોજન છે. એ વાત નહોતી ચાલી, એટલી નહોતી ચાલી હતી જિજ્ઞાસા ઉપરની એટલી વાત વિશેષ વિચારમાં આવી હતી. એમણે સીધો જ વિષય હાથમાં લીધો છે, બીજું કોઈ પૂર્વ ભૂમિકા ભૂમિકા તો પછી બાંધી બે લીટીમાં, પહેલા સીધો વિષય જ પ્રતિપાદન કર્યો. લેખકની શૈલી બે પ્રકારની હોય છે, એક તો એને જે કહેવું હોય એની ભૂમિકા બાંધીને કહે, અને એક તો એમને જે કહેવું હોય એ સીધું કહે ને પછી એનું સ્પષ્ટીકરણ આપે કે અમે જે કહ્યું એમાં આટલા આટલા આટલું લોજિક છે, આટલો ન્યાય છે, આટલું કાર્યકારણ છે, આવું સ્વરૂપ છે, આટલું પર આ પર આ ફલાણું ફલાણા પર ખાતી આટલી વાત કરી. બે પ્રકારે રહેવા ધારેલો વિષય નિરૂપણ કરવામાં આવે, કુદરતી શૈલી હોય છે કહેનારની, અને એક જ વ્યક્તિ બંને શૈલીથી પણ કહે છે એવું પણ બને છે. કેમ કે જ્યાં જે કહેવાનો ફોર્સ હોય એ ફોર્સ જળવાઈ રહે, એનો ટોન જળવાઈ રહે, કહેવાનો અંતર્ધ્વનિ જળવાઈ રહે, એવો હેતુ છે. જરૂર લાગે તો પહેલાં સ્પષ્ટીકરણ કરવામાં આવે ને જરૂર લાગે તો પછીથી સ્પષ્ટીકરણ કરવામાં આવે. એમાં તો શું એક એક શબ્દનો ખંડ પાડી પાડીને છૂટો પાડી પાડીને ટીકા કરી છે, ભાવા પ્રણ પ્રમાણે કરીને એટલે પદ્ધતિ આખી તદ્દન જ જુદી પ્રકારની. એ જમાનામાં સાહિત્યના નિયમોનો અને સાહિત્ય વિશે કેટલો વિકાસ ન હતો જે અત્યારે છે, તે દિવસે પ્રશ્નચિહ્ન આશ્ચર્યચિહ્ન એવા પ્રયોગો લખાણમાં ઓછા હતા. પછી પારિગ્રાફ પાડવા, મથાળા બાંધવા પારિગ્રાફના એ બધા પ્રયોગો ઓછા હતા. પછી ભાષાંતર હોય તો શબ્દને અડીને ભાષાંતર કરવા સિવાયની વાત કાઉન્સમાં મૂકવી કે ફૂટનોટમાં મૂકવી બધા નિયમો એ જમાનામાં ન હતા. ટોડરમલજી તો હજી પોણા 200 વર્ષ થશે તો પણ એમનું મોક્ષમાં પ્રકાશક મૂળ એમના હસ્તાક્ષરોની પ્રત જુઓ તો બધે સ્વર્ણ વાત લખે છે, ત્યાં પેરેગ્રાફ જ નથી કહે. આખું પાત્રમ જ ભરેલું હોય, વિષય બદલાય તો પેરેગ્રાફ ન પાડે. એ જમાનામાં એ પદ્ધતિ જ નહોતી. અત્યારે તો સગવડતા ઘણી વધી છે, વાંચના તારામાં ઘણી સગવડતા આપીને વાંચના વખતે છતાં ગ્રહણ કરનારની સંખ્યા વધી છે. સગવડતા મળી છતાં એ સગવડતાનો લાભ મેળવવાની સંખ્યા આમ સીધો જ વિષય નિરૂપણ છે. પાછળથી ખુલાસો એટલે આપ્યો છે કે એનું વજન ઘટી ન જાય, સીધો જ સંકેત કહી દીધું. સંકેત ન હોવા છતાં સીધો સંકેત કહ્યું, પછી કહ્યું કે એ કારણ છે સંકેતમાં. પહેલા તો સંકેત કહી દીધું, કેમ કે એટલું વજન છે, સંકેત કહેવા પાછળ વજન છે. મૂળ ગાથામાં તો પ્રત્યેક શબ્દ વાપરો છે, ત્યાં બીજી શૈલીથી નિરૂપણ છે. અહીંયા પરિભાષા લીધી છે, ત્યાં તો એમ કહે છે કે મને આમ દેખાય છે, પ્રત્યક્ષ મને આમ દેખાય છે. સ્વચ્છંદ મત આ ગ્રહસ્થી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યો કારણ ગણી પ્રત્યક્ષ. આ સંકિત નું પ્રત્યક્ષ કારણ છે, અથવા સંકેત છે એનું કારણ આમાં પ્રત્યક્ષપણે દેખાય છે કે જો કોઈ જીવ સ્વચ્છંદ મત આગ્રહ કરી પોતાનો સ્વચ્છંદ કજે, પોતાના અભિપ્રાયનો આગ્રહ કજે, કે મીઠા અભિપ્રાય છે, અને એક નિષ્ઠાએ સદગુરુની આજ્ઞાએ વર્તે, સદગુરુ લક્ષ એટલે સદગુરુની આજ્ઞાના લક્ષે વર્તે, તો અમે એ જીવની અંદર પ્રત્યક્ષપણે સંકેત જોઈએ છીએ. પ્રત્યક્ષપણે અમે એને સંકેત જોઈએ છીએ, એ પરિણામના ગર્ભમાં સંકેત આવી ગયો છે. જન્મને માન્ય કરે ને ગર્ભને માન્ય ન કરે એવું સંસારમાં પણ બનતું નથી. સંકેત અને ગર્ભમાં આવી ગયું, અમને પ્રત્યક્ષ દેખાય છે. તેથી આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ શું છે એ વાત? સત્પુરુષ, આપ્ત પુરુષ એટલે સત્પુરુષ અહીંયા લેવું, કેમ કે નીચે એમ લીધું કે સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કર્યું છે, અને તે પ્રથમ શિવજ્ઞાન પહેલાના છેલ્લા સમય સુધી સત્પુરુષોએ ઉપદેશેલો માર્ગ આધારભૂત છે. સત્પુરુષ 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 લે છે, સત્પુરુષમાં આપ્ત પુરુષ છે, આપ્ત પુરુષમાં સત્પુરુષ સત્પુરુષ છે, અને એમાં ત્રણેય પદ આવી જાય છે. આપ્ત પુરુષમાં કેવળ જ્ઞાની તીર્થંકર દેવ પણ આવી જાય છે, વેદવંશ ગુરુ પણ આવી જાય છે, આપી સત્પુરુષ પણ આવી
જાય
છે. મારી જાય નીચે પછી સત્પુરુષ શબ્દ વાત કરે છે, પણ આપતાનો અર્થ શાસ્ત્ર ભાષા એ બીજો, શાસ્ત્ર ભાષા એ છે કે જેના વચન ઉપર વિશ્વાસ મૂકવા યોગ્ય છે એવા વચન યોગ ધરાવનાર પુરુષને આપ્ત પુરુષ કહેવામાં આવે છે. આમ છે ખરેખર, એમાં નથી કેવળ જ્ઞાનની વ્યાખ્યા, નથી નિર્ગ્રંથની વ્યાખ્યા, નથી ચોથા ગુણસ્થાનની
વ્યાખ્યા,
કેવળ જ્ઞાનીને લીધા છે. કોઈ એક શાસ્ત્રમાં છે અને કોઈ એક શાસ્ત્રમાં જે અર્થ કર્યો હોય એ અર્થને બધે લાગુ કરે તો ભૂલ પડે. કેમ? એક અનુભૂતિ શબ્દ એવો છે, સમયસારની બીજી ગાથામાં એનો અર્થ ઉત્પાદ વૈભવયુક્ત અસ્તિત્વ કર્યો છે. સત્તરમી ગાથામાં સ્વભાવ કર્યો છે, ચોતેરમી ગાથામાં નિર્ણય કરવાનો વિષય જે સ્વભાવ છે એ લીધો છે, અનુભવ કરવાનો વિષય જે સ્વભાવ છે એ લીધો છે, અને અનુભૂતિ એટલે અનુભવની પ્રક્રિયા એ એનો સામાન્ય શબ્દ આર્થ છે. ત્રણ ચાર અર્થ ક્યાં એક અર્થ પકડી રાખે તો થાય, ક્યાંક મતાર્થ હોય છે એટલે દાર્શનિક કારણ હોય છે અર્થ કરવાનું, ક્યાંક અધ્યાત્મનો વિષય હોય છે, ક્યાંક આગમનો વિષય હોય છે, જુદી જુદા 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 અર્થ થાય છે. હવે અહીંયા સમ્યક દર્શન પામવાની વાત છે, શું પ્રકરણ ચાલે છે? કે જેને સમ્યક દર્શન પામવાનું છે એવા મુમુક્ષુ જીવ કેવો હોવો જોઈએ એની વાત ચાલે છે. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિની કે નિર્ગ્રંથ ગુરુની તો વાત ચાલતી નથી, કે એને કેવડી સિવાય બીજું ન હોય શકે એ વાત નથી. આત્મકલ્યાણ માટે જેમના વચનો વિશ્વાસ કરવા યોગ્ય હોય તેને આપ્ત પુરુષ કહેવામાં આવે. આ સીધી વાત છે. વિશ્વાસ એવી ચીજ છે કે વિશ્વાસ મુકાય તો પૂરેપૂરો મુકાય, ને ન મુકાય તો ન મુકાય. વિશ્વાસમાં ટકાવારી નથી પડતી. એક માણસને માલ ઉધાર દેવો કે ન દેવો, એ કાં દેવો ને કાં ન દેવો, સીધી વાત. અજ્ઞાનનો માણસ છે, આપણે ઓળખતા નથી, એમાં ટકા શું પાડવાના. એની અંદર 10 રૂપિયા રોકડા આપણે હમણાં પાછા આપી જાવ છું, ભાઈ હું પણ ઓળખતો નથી, તો પાછો આવીશ કે નહીં હું ખબર પડે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ એમના વચન ઉપર ખાતરી થાય કે એમના વચન છે એ મારા કલ્યાણ માટે છે, એમના વચનોમાં મારા કલ્યાણનો આશ્રય અવશ્ય રહેલો છે. કોઈ વચન અવિશ્વાસ માટે વચન કર્યું હોય તો તે મારે માટે અવિશ્વાસ કરવા જેવું નથી. આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ કોઈ પણ એમનો વિકલ્પ હોય તો પણ આજ્ઞા સમજવી, આજ્ઞા હોય તો આજ્ઞા સમજવી અને વિકલ્પ હોય તો પણ આજ્ઞા સમજવી. સંપૂર્ણપણે તેને સરવાર પણ બુદ્ધિ નથી આવી. એમ કોઈ વખત સત્પુરુષ એક જ વિષયમાં જે વાત કરે એ જ વિષયમાં કોઈ વખત બીજી વાત કરે, ઉલટી કરે. તો મુમુક્ષુ એમ જોવે કે પહેલાં એમણે આમ કહ્યું હતું એ જ વિષયમાં, હવે પાછા એ તેથી વિરુદ્ધ આમ કહે છે, માટે પહેલાં એમણે ભૂલ કરી હતી. શું જોવે? આ તકલીફ ઊભી થાય. પ્રસંગો તો એવા બને, એવા પ્રસંગો બને કે એવું છે. અહીંયા યોગ્યતાનું માપ મુક્ષુજીની યોગ્યતાનું માપ કે એમણે પહેલાં કહ્યું હતું ત્યારે પણ મારે તો માન્ય જ કરવાનું હતું, અને એમણે એ વાત બદલી તો પણ મારે માન્ય જ કરવાનું જોઈએ છે. મારે અવમાન્ય કરવાનું કોઈ કારણ હતું નથી. એ બેનો ભેદ એ પોતે જાણે છે, પોતાને સમજાય તો ઠીક, ન સમજાય તો સમજવાનું એને પ્રયોજન નથી. એને પ્રયોજન તો આજના ઉઠાવી એટલી જ છે. એની ભાવના શ્રી ગુરુની આજ્ઞા અનુસાર ચાલવાની છે એ દુઃખ નથી. શું પહેલી વખત પણ એનો દોષ નથી અને બીજી વખત પણ એનો દોષ નથી, કેમ કે એને તો એક નક્કી કર્યું છે કે મારે તો એમની આજ્ઞા અનુસાર ચાલવું. એ સિદ્ધાંતિક વિષય જે મનુષ્ય માટે છે એમાં એનો એ સિદ્ધાંતમાં જે સિદ્ધાંત એને ગ્રહણ કર્યો છે એ સિદ્ધાંતમાં જરાય દોષ નથી, એ એના સ્થાને બરાબર છે.
સ્વીકાર
કરીને પ્રયત્ન કરવો, ઓલી વાતમાં આપને ભૂલ હતી એમ ન લેવા તો વિનય ઉડી જાય છે અને અભક્તિ થઈ જાય છે. વિનયના અભક્ત વિનય ને ભક્તિની એમની અપેક્ષા નથી, પણ એ પ્રકારના પરિણામથી એમનું જે વચન છે એ વચન પરિણામવા માટે નિમિત્ત થવું જોઈએ એવી નિયમિત યોગ્યતા પોતાની ઉડી જાય છે. શું થાય છે, નિમિત્ત તો નિમિત્ત મારીએ છે, કંઈ કરતું નથી, પણ નિયમિત યોગ્યતા પોતાની ઉડી જાય છે. આમ થાય છે. એટલે પરીક્ષા થઈ જાય, મુક્ષતાની પણ પરીક્ષા થઈ જાય, એ વાત સમજો નહીં.
વ્યવહારિક કામોમાં પરિણામ તો પછી આવે, કોઈ પણ વ્યવહારિક કાર્યોમાં પરિણામ તો પાછળથી આવે, અને જ્યારે જે વાત ચાલતી હોય તે વખતે પોતાનો અભિપ્રાય જે શ્રી ગુરુ કહે છે એ વાતથી ભિન્ન પડતો હોય, અને પછી વ્યવહારમાં પણ એ જાતનું રિઝલ્ટ આવી જાય તો અંતરખાને એને સંદેહ થઈ જાય
કે હું વધારે ડાયો છું, એમના કરતા મારી બુદ્ધિ વધારે કામ કરતી હતી, જો એમને ખબર ન પડી મને ખબર પડી એ પ્રમાણે કર્યું તો સફળ થયા, નહીં તો નિષ્ફળ. એમના કીધા પ્રમાણે કર્યું હોય તો નિષ્ફળ જાત. ખરેખર તો જે પરિણામ આવે છે એ તો પૂર્વકર્મ અનુસાર આવે છે, વર્તમાન વિચાર અનુસાર આવે છે. પરિણામ પૂર્વકર્મ અનુસાર આવે છે કે વર્તમાન પ્રયત્ન અનુસાર આવે છે? ચાલો પૂર્વકર્મ અનુસાર આવે છે.
મારે તો કહું એમ છે તે વખતે એ વાતને માને રાખી લીધી, પણ રિઝલ્ટ ઉલટું આવે ત્યારે એને એમ થઈ જાય તે વખતે તો માન્ય રાખી લીધી વાતને, વ્યવહારિક વાતને માને રાખી લીધી, પણ રિઝલ્ટ જ્યારે ઉલટું આવે ત્યારે એને મનમાં એવું થઈ જાય કે આપણે તો પહેલા પણ એમ વિચારતા હતા.
માન્ય શું રાખ્યું?
અને જે કીધું એ માન્ય રાખી લીધું, અને રિઝલ્ટ ઉલટું આવ્યું, પોતાના વિચાર એમાં પહેલા સંમત નથી હતા એટલે રિઝલ્ટ ઉલટું આવ્યું ત્યારે સલ્યા રહી જાય.
જો મેં તો આમ વિચાર્યું તો એની જ વાત છે, અવળું થાય કે અવળું થાય એ જેવી વાત છે. બીજો દ્રષ્ટાંત જોઈએ તો આ વિષય ઉપર વધારે સ્પષ્ટ કર્યું કે શ્રીમદજીને એમના અનુસરનારા નજીકના ભાઈઓમાં પ્રભાવ અંબાલાલ થાય એ મિત્રતા એ માર્ગનો પ્રકાશ પ્રકાશ કરે, જિનમાર્ગનો પ્રકાશ કરે. અંતરંગ ઘણા ગુણો હતા અને બાહ્યમાં પણ બોલવાની લખવાની સૌક્ષમ શક્તિ બહુ સારી હતી, એટલે માર્ગ ચલાવનારના ગુણો બધા હતા, અને છતાં એમને શાસન ચલાવ્યું નહીં. શાસન ચલાવી શકે એવા ગુણો હોવા છતાં એમણે શાસન ચલાવ્યું નહીં, અને ક્યાં ક્યાંક એવો સંકેત કર્યો કે આ પંચમ કાળમાં અમૃતનો વરસાદ વરસાવવાની શ્રીહરિની ઈચ્છા નથી, અને જ્યાં સુધી હરિ અમને પ્રેરણા નહીં કરે ત્યાં સુધી એ કામ અમે હાથમાં લેવાના નથી. આવો જવાબ દઈ દેતા હતા, ગુઢ ભાષામાં એ વાત હતી. તો માર્ગ પ્રકાશક પણ એ જે કાંઈ ધર્મપ્રભાવના વિશેષપણે થાય એવો પ્રકાર ન બન્યો. હવે ભૂલ થઈ કે ભૂલ ન થઈ શું કરશું, કહો જજમેન્ટ શું લેવું છે, શું વિચારવું છે? એમણે જે વિચાર્યું છે તે બરાબર છે, પણ પ્રભાવના એ ઓછી થઈ કે વધારે થઈ એમણે જે વિચાર્યું છે યોગ્ય છે. એમ છે એમનું જ્ઞાન જીતને ઊંડે લઈને જઈને એ વિષયમાં નિર્ણય લે છે, એ વિષયમાં નીચેના મુમુક્ષુઓનું જ્ઞાન એટલે ઊંડે જઈ શકતો નથી. એમને તો એ વિષયમાં ખુલાસો આપવા ઘણે ઘણા પત્રોમાં એમને પ્રયત્ન પણ કર્યો છે કે ઘણા કારણો ઘણા પડખાઓ વિચારીને મારો આ નિર્ણય છે, માટે આ નિર્ણય બરાબર ઘણું શું તમારો અનુરોધ છે, હું એ વિશે એ દિશામાં આગળ ચાલવા માંગતો નથી. તો વિચાર ભેદ થયો, મુમુક્ષું અને એમની વચ્ચેનો વિચાર ભેદ થયો, છતાં પણ કોઈ મુમુક્ષુનો આગ્રહ નહોતો, એટલે એમના પ્રત્યે કોઈ અવિનય ને અભક્તિનો ભાવ ન આવે. માર્ગ ભક્તિને કારણે પોતાનો વિચાર પ્રગટ કર્યો, મુમુક્ષુને પણ માર્ગ ભક્તિના વિકલ્પ આવે તો પોતાનો વિચાર એમને પ્રદર્શિત કર્યો, પણ એમને અનુકૂળ ન લાગ્યો તો એ વાત છોડી દીધી. બરાબર છે, એ વિચારે છે, આપણા કરતા વિશે વિચારે છે, વાત પૂરી થઈ ગઈ. બને છે શું કે વિચાર તો યોગ્યતા પ્રમાણે આવવાનો, શોષણ પ્રમાણે આવવાનો, પણ એક વાત નક્કી રાખે કે આપણે વિચાર આવ્યો એ વ્યક્ત કર્યો, સદભાવના પૂર્વકનો વિચાર છે, આપણો અધિકાર નથી. આજ્ઞાની પૂર્વ રૂચિ રૂપ આ વિષય જરા અટપટો છે, એક લખો લખો. આજ્ઞાની રૂચિ અપૂર્વ રૂચિ કોને કહેવી, કે કોઈ કાળમાં કોઈ જગ્યાએ આ જીવે એટલી ગરજ બતાવી નથી કે પોતાની બધી જ વાત પડતી મૂકે. મારે એક વાત ઉભી રાખવાનો મારે પ્રશ્ન છે, બધી વાત પોતાની પડતી મૂકે એવું એને ક્યાંય કીધું નથી. તીર્થંકરના સમોસરણમાં જઈને પણ પોતાનો મત ઉભો રાખ્યો છે. જ્યારે કોઈ આપ્ત પુરુષ મળતા જાણે અપૂર્વ આજ્ઞાની રૂચિ આવે ત્યારે એમ કહે છે કે હવે સમ્યક દર્શનનો ગર્ભ આવ્યો, આના પરિણામ આવ્યા, હવે સમ્યક દર્શન આને જન્મ પામશે એમ કહ્યું છે. સ્વચ્છંદ નિરોધ પણે એ તો અસ્થિ નાસ્તિક એક જ વાત છે, એને આજ્ઞાની અપૂર્વ રૂચિ હોય એને સ્વચ્છંદ હોઈ શકે અથવા સહેજે એનો સ્વચ્છંદ રોકાઈ જાય એને સ્વચ્છંદ નિરોધ કહેવામાં. એક શબ્દ એમ બતાવે છે કે સહેજે અટકવું, એ બાજુના પ્રયત્ન વિના બીજી બાજુના પ્રયત્નથી સહજ અટકી જવું. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન, નિરોધ શબ્દ વાક્ય આચાર્ય દેવ બરાબર કુમાર સ્વામી મહારાજ. એકાગ્ર ચિંતા એવી એવું આપણે ચિંતન થાય, એવું એકાગ્ર કોઈ વિષયમાં ચિંતન થાય કે સહેજે ચિંતાની બીજીતાનું ઉત્પન્ન થતી જાય, સહેજતી જાય, ચિંતવનને વશ, એકાગ્રતાને વશ, ચિંતવન બીજી ચિંતા નથી એવું કલ્પ નથી, ત્યાં એકાગ્ર થવાનો જે ઉદ્યમ છે ત્યાં સહેજે ઉત્પન્ન જ ન થાય એને નિરોધ કહેવામાં. એવી રીતે સહેજે સ્વસંદ ઉત્પન્ન થાય એટલો નમ્રીભૂત થયો હોય, એટલો આજ્ઞામાં આવ્યો હોય, અથવા એટલું સર્વાર પણ બુદ્ધિએ સમર્પણ હોય, સર્વાર પણ બુદ્ધિએ સમર્પણ હોય સહેજે ઉત્પન્ન ન થાય. મુખ્ય વાત એ છે એ મુમુક્ષુજીને 225મી એમના પત્રમાં જે વાત કરી છે એવો ભાવ આવે છે. સીધી વાત લઈએ તો મારામાં 223 છે, 223 છે, પાનો 200 ને 76 સત્પુરુષ પ્રત્યેની પરાભક્તિ કહે છે. સત્પુરુષ પ્રત્યેની પરાભક્તિ કહે છે. બીજો જે વચ્ચે મોટો પેરેગ્રાફ છે ને એમાં 6મી લીટી કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. શું છે? જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે કે ઘણી વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, જ્ઞાની તો પરમાત્મા જ છે, તેના પરાભક્તિના અંત સુધી એકલય આરાધવી એવો શાસ્ત્રનો લક્ષ્ય છે, કહેવા ધારેલો ઈરાદો છે. એટલે શાસ્ત્ર લક્ષ્ય એટલે તમામ શાસ્ત્રોનો કહેવા ધારેલો ઈરાદો એવો છે કે સર્વ પ્રકારે ભક્તિ કરવાની જોઈએ. એક પ્રકાર રાખવાનો બીજા પ્રકારનો નિષેધ કરવો એમ નહીં. આમાં કાર્તિકની પરીક્ષામાં તો ચોખવટ કરી છે, નવધા ભક્તિ લીધી છે. નાની પુરુષને નવધા ભક્તિનો વિષય લીધો છે. નવધા ભક્તિમાં કોઈ બાકી નથી. નવ પ્રકાર આવી ગયા, ચરણ સ્પર્શ, ચરણ ધોવા, અર્ધ ચડાવવો, આરતી ઉતારવી, બધું આવી ગયું. પૂજા કરવી બધું આવી ગયું. હે, પ્રદક્ષિણા દેવી બધું આવી જાય છે. શ્રાવકની ભક્તિ કરવી નવધાપણે એ મધ્યમ પાત્ર છે, અને અવિરત સમ્યક દ્રષ્ટિ છે એની નવધા ભક્તિ કરવી એ જઘન્ય પાત્ર છે. એ તો વિષય ચાલ્યો છે. વિષય ચાલ્યો છે. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ નાની રૂપ પરમાત્મા તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લય. એક લયનો અર્થ શું થાય છે? કે વચ્ચે કાંઈ બીજો વિકલ્પ ભંગ પાડે
નહીં
એમ કહેવું છે. હવે બીજો તર્ક ઉઠે, કુતર્ક ઉઠે એમ નહીં કાંઈ વચ્ચે. એક નિષ્ઠાને એક લઈ આરાધવી એવો શાસ્ત્ર લક્ષ્ય છે. પરમાત્મા પોતે આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે. અને ભક્તિ કહે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરમાત્મા પરાભક્તિ રૂપ હોય છે. એટલે આત્મભક્તિ રૂપ થાય છે, સ્વરૂપની ભક્તિ થાય છે. પછી આમાંથી પ્રગટ એમ કહેવું છે. એમાં શ્રીમદ ભાગવતનો દ્રષ્ટાંત લીધો છે અને એને આધાર લેવા માટે એમ કહ્યું કે નાની તીર્થંકર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચ પરમેશ્વરી મંત્રમાં નમો અરિયંતાણમ પદ પછી સુધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન એટલે કારણ છે. એમ કે સિદ્ધ પદ છે એ ઉચ્ચ પદ છે અને અરિયંત પદ છે એ એમની અપેક્ષા એ નીચેનું પદ છે. આ 13મું ગુણસ્થાન છે, 14 ગુણસ્થાન પછીનો આર્થ છે. તેરમા કરતા ચૌદમું ઊંચું ને ચૌદમા પછી ચૌદમા ઓળંગીને આગળ ગયા કેમ? તો પહેલા ઊંચા પદ વાળાને નમસ્કાર કરાય કે પહેલા નીચા પદ વાળાને નમસ્કાર કરાય? આ તો દેખ જ ભૂલ છે તમારા જૈનોની, કોઈ એમ કે એ તમારા જૈન લોકોની આ દેખ જ ભૂલ છે, તમને ખબર જ નથી પડતી. પહેલા જે આગળ ઊંચા હોય એને નમસ્કાર કરાય કે પહેલા નીચે હોય એને નમસ્કાર કરાય? એમાં બહુ મોટું રહસ્ય છે. એ સીધું દેખાય એવું નથી. આમ તો તારી ગણતરી આંગળીના ભેડામાં કે એકમાં આ તેરમું આ ચૌદમાં આ પંદરમી દેખા તો તારી ભૂલ પડી જાય એવું છે. એમાં કોઈ જ રહસ્ય બીજું છે, એ રહસ્ય કોઈ બીજું છે. આ પ્રત્યક્ષ છે, સીધો છે, પરોક્ષ છે. પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે. પ્રત્યક્ષની જે અસર થાય એ પરોક્ષથી ઊંચું હોય તો પણ ન થાય. એ તો તમે આત્મસિદ્ધિમાં એ વાત નાખી, એમનો સંકેત તો ઘણી જગ્યાએ છે. પ્રત્યક્ષ સદગુરુ નરસિંહ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. ઘણા વખત પહેલા તો હિન્દી ભાષા થાય સંભળવાનું છે. હું તો અહીંયા આવ્યો છું તો કોઈક વ્યાખ્યાન સ્વામીજીના મેં સાંભળ્યા, હવે હું કંઈ સાંભળવા નથી જતો. હું તો અહીંયા સમયસારને પ્રવચનસાર નાખું છું, કેમ કે આ વચનો છે એ છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વર્તીના છે અને સ્વામીજી એ અવિરત છે. કે દલીલ આ છે બરાબર. એને વિવેક કયો કહો કોઈ વિમુખ છું એમ વિચાર કરે. આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળવા જોઈએ એના કરતાં ઘરે બેસીને સમયસાર વાંચીએ, પ્રવચન સાર વાંચીએ તો કોઈ આચાર્ય દેવનું શાસ્ત્ર વાંચીએ તો એ વધારે સારું કે નહીં સારું? એમાં તો ગુસ્સાને બિરાજમાન છે. આપણ વચનો છે, આપણ વચનો છે. ગણિત ની આ ગણિત એમાં કામ આવે એવું નથી. આ ગુણસ્થાન નું ગણિત એમાં કામ આવે એવું પ્રત્યક્ષ સદગુરુ તમને તથા સાતમા નહીં પરોક્ષ જીને ઉપકાર. ભગવાને આમ દિવ્ય ધ્વનિમાં કહ્યું છે એવી વાત આવે આને પરોક્ષ હોય ને એવું સમસ્તમાં કાલે આમ આવ્યું હતું. એની કાલે પરોક્ષ આજે આને જાણવા મળ્યું ને આ પ્રત્યક્ષ અત્યારે છે એના જેવું ઉપચાર નથી. બહુ જ અનુભવપૂર્ણ વિષય છે. જેને સૂત્ર સંકેત હેતુ છે ને સૂત્ર જ્ઞાતા પુરુષ જે તે જાણ અંતર હેતુ દ્રગ મોક્ષ આદિ જ્ઞાન. આમ તો 51-55 ગાથા 5 ગાથા સાથે છે. સમ્યત્વનું નિમિત્ત જીન સૂત્ર છે. જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યત્વના અંતર હેતુઓ કયા છે કારણ કે તેમને દર્શનનો નાશ કર્યાદી છે એટલો શબ્દાસ્પૂર છે. ટીકામાં એમ છે કે આ સમ્યક્ત પરિણામનું પાપ ક્રિયાથી નિવૃત્તિનું પરિણામ તો ચારિત્ર છે. આમ દીર્ઘોચારિત્ર પરિપ્રણિત છે. તેમાં જીન પ્રણિત એ ઉપાદે તત્વનું જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે. આ સમ્યક્ત પરિણામનું બાહ્ય સહકારી કારણ વિપરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એ દ્રવ સૂત્ર તત્વજ્ઞાન છે. ભગવાન ની માને છે, ભગવાન દ્રવ સ્થિત લીધું. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે, એટલે કે સંયુક્ત પરિણામના અંતરમ હેતુઓ કયા છે, જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે અંતરમ હેતુઓ કયા છે, કારણ કે તેમને દર્શનભોની કર્મના છાયાદિત છે. એટલે અહીંયા સદમસ્ત પુરુષો લીધા, મુમુક્ષુઓ છે ઓલા કેવડે લીધા, તે પણ પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે અંતરંગ હેતુઓ કયા છે, ઓલા બાહ્ય હેતુ લીધો. આમ કેવું પડે જ્ઞાનીઓ છે તે અંતરમ હેતુ છે એવો શબ્દ નાખ્યો છે ટીકામાં. અંતરમ હેતુ બાહ્ય સહકારી કારણ છે, એટલું છે. આ સંયુક્ત પરિણામનું બાહ્ય સહકારી કારણ શું? દ્રવસ્થિતરૂપ પરિણામ. હા, એ બાહ્ય કારણ લીધું છે અને પેલા અંતરમ કારણ લીધા છે. બે નિમિત્ત હોવા છતાં શું બીજું ભાઈ છે, એટલે ગુરુદેવ સ્પષ્ટીકરણ આપ્યું બરાબર છે. તો દ્રવસ્તૃતને બાહ્ય સહકારી બાહ્ય નિમિત્ત લીધું છે અને જ્ઞાનીને અંતરમ નિમિત્ત લીધું છે. બે બાહ્ય છે આમ તો, છતાં એક બે વચ્ચે ભેદ પાડ્યો છે. એક પ્રત્યક્ષ ને એક પરોક્ષ માટે ભેદ પાડ્યો, પ્રત્યક્ષ ને અંતરંગ કારણ લીધું. જેના ઉપર પ્રવચન બહુ સારું આવ્યું છે, બાહ્ય અંતરંગ છે એટલે પ્રવચન બહુ સારું આવ્યું છે. નિયમ સામે ચિંતામાં દાખલો કહેશે તો બધી રીતે જ વાત છે. એ જ જ્ઞાનીનો અભિપ્રાય છે કે અનંતા જ્ઞાનીનો અભિપ્રાય છે. એ પ્રથમ સંકેત કયું છે? એવું સંકેત જેને પ્રગટ થાય, એવી યોગ્યતારૂપ સંકેત જેને પ્રગટ થાય, તેને સ્વરૂપનો નિર્ણય થાય, એવું એક બીજું સંકેત કરશે એમ કહેવાય છે. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર થયો છે. હવે પરમાર્થ એટલે સ્વભાવ, અહીંયા પરમાર્થ એટલે સ્વભાવ, પરમ પદાર્થનો સ્વભાવ કહેવામાં આવે છે. તેની પ્રતીતિ સ્પષ્ટ અનુભવાંશે આવે છે, એનો જે વિશ્વાસ છે. જેમ કે મારામાં અનંત સુખ ભર્યું છે, મારામાં મારું અનંત સુખ ભર્યું છે, પરિપૂર્ણ સુખ ભર્યું છે, અને મારા સુખ માટે જગતમાં કોઈ સ્થાન, કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ, કોઈ ભાવ, કોઈ ચીજ છે જ નહીં, એવી જે ખાતરી એ અનુભવાંશે આવે, અનુભવાંશે થઈ આવે, એ સંકેતનો બીજો પ્રકાર છે. હવે અહીંયા ધ્યાન ખેંચવા જોઈએ શું વાત છે. આ તો એક સાદો અર્થ છે કે કોઈ જીવ પોતાના વેદન અંશથી, અનુભવાંશમાં શું છે, જ્ઞાનમાં જે જ્ઞાન વેદનનો અંશ વ્યક્ત છે, એ વેદન અંશથી પોતાના સ્વરૂપનો નિર્ણય કરવા ચાહે છે એવા મુમુક્ષ જીવને એ વિચારવા યોગ્ય છે કે પહેલા સંકેતમાં પ્રવેશ થયો છે તો મને નિર્ણય થશે, તો મને ત્રીજું સંકેત પ્રગટ થશે, એ પરમાર્થ સંકેત કહેવામાં આવ્યું છે, નહીં તો નહીં થાય. આમાં શું ભૂલ ક્યાં સુધારવાની છે કે આપણે લોકો બુદ્ધિજીવી મનુષ્યો છીએ, કેવા? બુદ્ધિજીવી. બુદ્ધિથી આપણે જીવન ચલાવી શકીએ છીએ, બુદ્ધિ લગાવીને. મજૂરની જેમ શારીરિક પરિશ્રમ નથી કરતા, માનસિક પરિશ્રમથી આપણે આપણું આજીવન ચલાવીએ છીએ. હવે એ પ્રકારની જે સૂક્ષ્મ વિશેષતા છે એને લઈને આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, શાસ્ત્રો સમજીએ છીએ, એ વિષય આપણને ધારણામાં સમજવામાં ન્યાયથી તર્કથી યુક્તિથી આગળથી બરાબર સમજવામાં આવે છે. નથી આવતો એવું નથી, ના આવતો હોય એનો તો હવે આપણે એમથી ચર્ચા કરી, પણ આવે છે એને એવી ભૂલ કરવા યોગ્ય નથી કે આ પહેલી યોગ્યતા વગર બીજી યોગ્યતા થઈ જશે, નિર્ણય થઈ જશે સ્વરૂપમાં, એ નહીં થાય. પહેલું નહીં થાય ત્યાં સુધી બીજું નહીં થાય, ક્રમ વિપર્યાસ હોય. પહેલું ન હોય ને બીજાનો પ્રયત્ન કરે તો એમને બરાબર સમજાવો, અમને બરાબર શાસ્ત્ર મંદિર વાંચવાનું આવડી જાય, બરાબર સમજી શકીએ, ઘણા દ્રષ્ટાંત સમજાવો, એટલે અમે સ્વરૂપનો નિર્ણય, તત્વનો નિર્ણય કરીએ. સાતમાં કાંઈ માલ ન બની શકે ત્યાં સુધી પહેલી પરિસ્થિતિ ઊભી ન થાય, ત્યાં સુધી બીજી પરિસ્થિતિ ઊભી ન થાય, એમ કેવું છે? વાત તો બહુ ટૂંકી કરી છે. એક બે ત્રણ ને ચાર શબ્દમાં તો વાત પૂરી કરી નાખી છે. પરમાર્થને સ્પષ્ટ અનુભવાન છે પ્રતિથી, બસ આ પદાર્થ નિર્ણય 254 પત્રમાં પદાર્થ નિર્ણય કર્યો, 144 ગાથામાં જે સ્વરૂપનો નિશ્ચય કર્યો, લક્ષ લક્ષણની ચર્ચામાં જે સ્વરૂપને લક્ષણથી લક્ષને ઓળખવાનો વિષય લીધો, એટલે લક્ષ કરાવવાની વાત લીધી, એ ચાર શબ્દમાં એમણે મૂકી દીધું છે. એક લીધીમાં ચાર જ શબ્દ છે, પરમાર્થને સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, તે સંકેત બસ, આને અમે સંકેત કરીએ અને એ સંકેતનું અનન્ય કારણ છે. કોઈ પણ જીવને ત્રણેય કાળમાં આવું કારણ પ્રત્યા વિના નિર્વિકલ્પ પરમાર્થ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય કે પ્રાપ્તિ થાય એવું કદી બધું એટલે 144માં પક્ષાંતિ ક્રાંત પહેલાં પગથિયું મૂકી દીધું અમૃતચંદ્રાચાર્યએ, મૂળ ગાથામાં નથી, આવત શબ્દ નાખીને વાત કરી. આવત એટલે પહેલા તો પ્રથમ તો શુદ્ધ જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય, આ પહેલું છે. પછી પક્ષમાં આવ્યા પછી પક્ષાંતિ ક્રાંત થવાની વાત, પહેલા તો વ્યવહારના પક્ષમાં કે પ્રમાણના પક્ષમાં ઊભો છે, એ તો વ્યવહારાભાસી ને પ્રમાણાભાસી છે. બહુ સરસ લખ્યું છે કે પ્રમાણનો હેતુ નિશ્ચયનો લક્ષ કરાવવા માટે છે, નિશ્ચયનું જ્ઞાન કરાવવા માટેનો હેતુ છે પ્રમાણમાં, પ્રમાણમાં પ્રમાણનું જ્ઞાન કરાવવાનો હેતુ નથી. એ બી એવું પરમાર્થ છે કોઈ કર્તવ્ય નહીં, એના ઘણું છો એક એક વાતમાં કોઈ કર્તવ્ય જ નથી તો પછી કર્તવ્ય કર્તવ્ય નો વિવેક ઉભી રાખે તો કે પણ પરમાર્થ પદાર્થ જે છે એ અનંત સુખનો ભંડાર છે, અનંત સુખનો ભંડાર થયો છે એનું જ્ઞાન થયું, બસ કર્તવ્ય થઈ ગયું. પ્રમાણ જ્ઞાન કા પ્રયોજન તો નિશ્ચય કો પ્રકાશિત કરને કા હૈ. પ્રમાણ જ્ઞાનનું પ્રયોજન પ્રમાણનું જ્ઞાન કરાવવાનું નથી, નિશ્ચયને પ્રકાશવાનું એનું પ્રયોજન છે. આ વાતના જો કેટલા વર્ષ પહેલા આ વાતના થઈ ગયા. જીવ કો કર્તવ્ય કી મુખ્યતા કે નામ પર ભી કર્તા બુદ્ધિ દ્રઢ હો જાને કી સંભાવના રહેતી હૈ. વસ્તુતઃ સભી પ્રકાર કે દોષો સે છૂટને તથા સર્વશ્રેય કા મૂળ નિશ્ચય પરમાર્થ સ્વરૂપ કા જ્ઞાન હૈ. અથવા મૂળ પ્રયોજનભૂત વિષય મૂળ સ્વરૂપ હી હૈ જિસકે સધાન જ્ઞાન સે પર્યાય વિષય ઉત્તર પ્રયોજન કી સિદ્ધિ સ્વયં હો જાતી હૈ. સર્વમિથિ પ્રતિપણ સહેજે પ્રયોજન કી સિદ્ધિ થઈ જાય છે. આપણે તો એ વાત લેવી હતી કે નિશ્ચયનો યથાર્થ લક્ષ્ય થયા વિના સ્પષ્ટ અનુભવ અંશથી લક્ષણથી અનાદિનો જીવ વ્યવહારા પાસે છે અથવા શાસ્ત્ર જ્ઞાન ભણીને ઉભયા પાસે છે, પ્રમાણા પાસે છે. અમે શ્રદ્ધા તો આત્માની રાખીએ છીએ અને પૂજા ભક્તિ આજે વ્યવહાર પણ બરાબર અમારો અમારી ભૂમિકાનો વ્યવહાર પણ નિભાવીએ છીએ એ વ્યવહાર પાસમાં જાય છે. નિશ્ચયનો લક્ષ થયો છે પક્ષ બદલાણો બે વ્યવહાર પાસે છે. આમ તો પ્રમાણા પાસે એ વ્યવહાર પાસે છે અને વ્યવહારનો આગ્રહ વાળો પણ વ્યવહાર પાસે છે. આમ તો જ્યારે નિશ્ચયના પક્ષમાં આવે છે સ્વરૂપના ઓળખાણ સ્વરૂપ ત્યારે પહેલો વહેલો પક્ષ બદલાય છે અને જેનો પક્ષ બદલાય છે તે પક્ષાંતિક્રાંત થાય છે. પક્ષ ન બદલાય તો કોઈ બી પક્ષાંતિક્રાંત ન થાય એ અહીંયા બીજો બોલ છે. નિર્વિકલ્પ પરમાર્થની સ્પષ્ટ અનુભવાનું છે પ્રતિ તે સંકિતનો બીજો પ્રકાર થયો છે. એ પ્રકાર કયો છે એનું કારણ એ છે કે જ્યારે કોઈ પણ જીવને પોતાના અનંત સામર્થ્યવંત પદાર્થની પ્રતીતિનામ અહીંયા વિશ્વાસ આવે છે, ઓળખાણથી વિશ્વાસ આવે છે. વિશ્વાસ આવ્યો એનું નામ ઓળખાણ. ઓળખાણનો અર્થ કે વિશ્વાસ આવે તો ઓળખાણ થઈ છે કે મારામાં અનંત સામર્થ્ય છે. અનંત સુખાદીનું અનંત જ્ઞાનાદિ અનંત સુખાદીનું સામર્થ્ય છે તો એટલો પરિણામ ઉપર એનું એટલું વજન પડે છે અનંત સામર્થ્યનું કે હું તો પરિપૂર્ણ અને કૃતકૃત્ય જ છું. મારા સામર્થ્યથી જ્ઞાન સુખાદી સામર્થ્યથી પરિપૂર્ણ અને કૃતકૃત્ય જ છું. મારા સ્વરૂપમાં મારે ક્યાં કાંઈ કરવાનું જે છે, મારામાં કાંઈ કરવાનું મારે રહેવું કરતું ઉછલા. ગુણની રુચિ હતી અનંત ગુણના નિધાનને લક્ષમાં લેવાથી એટલી બધી ઉછળે છે અંદરથી કે જેમ મધ્યબિંદુમાંથી સમુદ્ર ઉછળે એવી ભરતી રુચિમાં આવે છે. એ સ્વરૂપ રુચિ ત્યારે ખરેખર છે, અનન્ય સ્વરૂપ રુચિ અને અપૂર્વ સ્વરૂપ મહિમાથી એ મહિમાને રુચિથી સ્વભાવરસ આત્મરસ ચૈતન્ય રસ એટલો ભૂંકાય છે કે નિર્વિકલ્પ તત્વના રસના ની તીવ્રતામાં વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય ત્યારે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ એ રૂપ સંકિત ત્રીજું એને કહેવામાં આવે છે. મેં તો બે જ શબ્દ વાંચ્યો છે. ત્રીજા સંકિત યથાર્થ સંકિતમાં તો બે જ શબ્દમાં વાત પૂરી કરી છે અમને. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ સ્વભાવનો નિર્વિકલ્પ અનુભવ એને સંકિતનો ત્રીજો પ્રકાર એટલે સાક્ષાત સમ્યક દર્શન કહેવામાં આવે છે. પેલા બે તો સમ્યક દર્શનના પૂર્વ ભૂમિકાના કારણો છે. ત્યાં સુધી કેવી રીતે ત્યાં સુધી દ્રઢ સ્વરૂપ એટલે તો અમૃતચંદ્રાચાર્ય દ્રઢ સ્વરૂપ લીધું છે એક બ્રહ્મસૂત્રના સિદ્ધિ વાત કરી લો તો જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરો. પ્રથમ તો દ્રવસ્ત્રોત દ્વારા એટલા શબ્દ લીધા એ તરુપદ બતાવે છે, એમાં તરુપદ આવી ગયું, તરુ સંકેત આવી ગયું. દ્રવસ્ત્રોતમાં એ વાત ગર્ભિત છે કે તને આમના વચન ઉપર પ્રતીતિ છે, એમની આજ્ઞાને અપૂર્વ રૂચિ છે, એ વિષયમાં તને જરાય શ્વસન થતો નથી એવી ભક્તિ છે, તો આને તારવાનો છે. આ લક્ષ્ય કરવાનો, અને લક્ષ્ય થાય તો ત્રીજું સંકેત ઉત્પન્ન થયા વિના કોઈ કાળમાં ન રહી, આયુષ પૂરું થઈ જાય. માનો કે આ બીજું પગથી વાર ચડ્યો કોઈ દિવસ, સ્વરૂપ લક્ષ થઈ ગયો અને આયુષ પૂરું થઈ ગયું, બીજા ભાવમાં લઈ ગયો, આખું જિંદગી એવું હોય કે ત્રિંચમાં આયુષ બાંધી લીધું હોય, આખી જિંદગી એવી ખરાબ ગઈ હોય કે નારકીનું આયુષ બાંધી લીધું હોય, ગમે તે ચાર ગતિનું આયુષ બાંધ્યું હોય, બીજા ભાવમાં લઈ ગયો. કેમ કે એ સંસ્કાર લઈને જાય છે, દેહ સ્વરૂપની રૂચિઓ પૂરું પ્રત્યે એ અનન્ય રૂચિ છે, એ વખતે સ્વભાવ સંયુક્તા થઈ છે, એ સ્વભાવ સંયુક્તામાં સ્વભાવના સંસ્કાર ધ્રુવના ધ્રુવ સંસ્કાર પડ્યા છે, એ અફર છે, એ બીજમાંથી અંકુર સંયોગ દર્શનને સંયોગ નામનો ફીટા વિના એટલી શક્તિ છે સંસ્કારમાં, એટલી શક્તિ છે. બીજો સંસ્કાર એટલે ખરેખર તો એને પાયો નાખી દીધો, નિર્વાણ પદ નો પાયો, ધ્રુવ નું લક્ષ્ય ઓલી ધ્રુવ ગતિ છે, ધ્રુવમ અચલમ અનુભવ ગઈ પત્તે પહેલી ગાથા સમય સાર ધ્રુવ ગતિ કહી છે આચાર્ય ભગવાને, એને ધ્રુવ ગતિ, ધ્રુવ ગતિના ધ્રુવપદ માં ધ્રુવના સંસ્કાર છે, એ ધ્રુવપદ નું કારણ છે, ધ્રુવ ગતિનું કારણ છે. ધ્યેય પણ એ જ છે, એ જ ધ્યેય બાંધીને સત્પુરુષ પાછળ ગયો હતો, ધ્યેય પણ એને એ જ બાંધ્યું હતું, નિર્માણ પદ નું ધ્યેય બાંધ્યું.
દેવાદિદેવ સિદ્ધિ મંદર ભગવાન નો જય.